તારીખ 12/5/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 195 અને 196 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 143
સર્વ પ્રકારના ભોગોમાં કર્મ પણ ઉદય થયો કે ઉદયને ભોગવવાનો વિષય હોવો ઇષ્ટો અનિષ્ટ શુભ પ્રકૃતિ હોય કે અશુભ પ્રકૃતિ ભોગવવાનો સવાલ થાય છે. સમૂહ દ્રષ્ટિને સર્વ પ્રકારના ભોગોમાં પ્રત્યક્ષ રોગની માફક આ શબ્દ છે. પ્રત્યક્ષ રોગની માફક ઉપેક્ષા હોય છે, તારણા હોતી નથી, ઉપેક્ષા જ હોય છે. ઉપેક્ષાનો અર્થ એ છે ઉદાસીનતા. ઉદાસીનતાનો અર્થ છે કે ન રાગ છે ન દ્વેષ છે. કારણ કે તે શૂન્ય સ્વરૂપ અવસ્થાનું વિષયોમાં અવશ્ય ઉપેક્ષા થવી એનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે. સમ્યક્તરૂપ અવસ્થાનો એટલે સમ્યક પ્રકારે રહેવાનો એવો જ કોઈ સ્વભાવ છે કે આત્માભી નીકળીએ છીએ. સમ્યક એટલે આત્માભી નીકળીએ છીએ. આત્માભેદ મુખરે છે એટલે બીજું બીજાના સ્થાનમાં રહી જાય છે, સ્વર પરના સ્થાનમાં રહી જાય છે, અન્ય અન્યના સ્થાનમાં રહી જાય છે. એ તો કહેશે એના એના પણ પર છે, પર થઈને રહે છે. પછી તો કઈ સવાલ થતો નથી. રાજમંદિર પંચાધ્યાય ભાગ બે ગાથા 261 ઘણી ચર્ચા સમ્યકના વિષયમાં રાજમંદિરે ઘણી ચર્ચા કરી છે. બીજા શરીરની ક્રિયા બધી પર છે એમ જાણે છે. શરીરની ક્રિયાને તો પર જાણે છે, પણ જે રામાંશ એની દશાના પરિણામનો એક અંશ છે એને પણ પર છે એમ જાણે છે. સ્વ છે એમ નથી જાણતા, પણ પર છે એમ જાણે છે. કેમ કે પોતે પરિપૂર્ણ જ્ઞાન મૂર્તિ જ્ઞાન સ્વરૂપે એમને એમ રહેતો અનુભવાય છે. જ્ઞાન પણ રહેતો અનુભવમાં આવે છે. જ્ઞાન પણ રહેતો એવો પોતે, રાગ પણ નહીં થતો એવો પોતે સ્વતા જ અનુભવમાં આવે છે. એટલે જે રાગનો અંશ થાય છે તો પણ એ સ્વરૂપે પોતે થાય છે એમ અનુભવમાં આવતું નથી. જેમ કે અભિનેતા કોઈ વેશ ધારણ કરે છે કે ભાઈ આ પ્લોટમાં તમારે સ્ટેજ ઉપર ગરીબ થઈને આવવાનું છે અને ગરીબાઈ ગાવાની છે, તો એ પોતે કેટલો શ્રીમંત છે, પોતાને ત્યાં કેટલી સંપત્તિ છે એનું ભાન મળતું નથી. એવી સરસ ગરીબાઈ ગાય છે કે જોનારાને કરુણા દયા આવે. ત્યારે કેવો કેવો ગરીબ માણસ દેખાય છે, કેવો ગરીબ માણસ, એને સાતો ગરીબ હોય તેવો સરસ અભિનય કરી શકે છે. તો એવું જે પરિણમન કરે છે, અભિનય કરવાનું જે પરિણમન કરે છે એનું જ પરિણમન હોવા છતાં જરાય ગરીબ છે, થોડો પણ ગરીબ છે એ વખતે, કે ગરીબ થયો છે, કે ગરીબ થયો હોવાનો અનુભવ કરે છે, કે જરાય નથી કરતો. એવી દશા છે એ જોવે છે કે આ ખેલ સંસારના છે, હું ખેલતો નથી. એની અંદર નાટકને જોનારો છું, નાટકને કરનારો નથી. પ્રેક્ષક થઈ જાય છે, પ્રેક્ષકો સાક્ષી કહો, જ્ઞાતાપણે કહો, સમ્યકપણે કહો, બધું એક જ છે. એટલે પૂર્વકર્મ અનુસાર ભોગો ભોગ હોવા છતાં જ્ઞાની રાગની અને શરીર આદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે. પર છે એમ જાણે છે, શા માટે એમ જાણે છે કે પોતે જ્ઞાતાપણે કરી રહ્યો છે ને. શૈલી લીધી છે કે પ્રત્યક્ષપણે પોતે જ્ઞાતા છે, જ્ઞાન માત્રપણે છે એવો અનુભવ વર્તે છે. એવી વસ્તુ પણ સાક્ષાત મજૂદ રિયાત પોતા રૂપે છે એમ પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. એટલે રાગ છે એમાં સ્વપણ થતું નથી, શરીર આદિની ક્રિયામાં પણ સ્વપણ મમત ભાવ ઉપજતો નથી. રાગ થયો એક વાત છે, રાગ મમત્વપૂર્વક થયો તે તદ્દન બીજી વાત છે. મમત્વપૂર્વક થયેલો રાગ મિથ્યાત્વ સંયમનો રાગ છે, મમત્વ રહિત થયેલો રાગ એ તદ્દન ભિન્ન થઈને એનાથી પોતે છૂટો પડી જાય છે. અને છૂટો પડી જાય છે એટલે બંધાતો નથી, છૂટો રહેતો રહેવાને લીધે બંધાતો વધે. નાસ્તિથી કહ્યું, અસ્થિથી જ્ઞાતા પણ પરિણમી રહ્યો છે, જ્ઞાન ભાવે પરિણમી રહ્યો છે, બધા જ પરિણામો જ્ઞાનમય છે, જ્ઞાનમયપણું, પોતાનું જ્ઞાનમયપણું કહો, પોતાનું આત્મામયપણું કહો, પોતાનું ચૈતન્યમયપણું કહો, એ પ્રકારનો અનુભવ અને ભાવ ક્યારે પણ છૂટતો નથી. એ તો પોતા અનુભવથી પણ સમજી શકાય છે કે જે માણસ શ્રીમંત છે, સંપત્તિ છે, એને ક્યારે પણ વિકલ્પ નહીં રહેતો કે જમવાના ટાઈમે રસોઈ મળશે કે નહીં, એવો વિકલ્પ થશે કે રસોઈની કઈ વ્યવસ્થાનો પ્રબંધ કરવો પડશે તો એને કઈ સંપત્તિ યાદ કરવી પડતી નથી, એને સંભાળવી પડતી નથી, એના ભાનમાં છે કે મારે કોઈ એવું આવશે, મારે કોઈ એવી પરિસ્થિતિ નથી, બરાબર મને મારી રીતે બધું ગોઠવાય નહીં, થોડી ક્યારે અવ્યવસ્થા થાય તો શંકાય પડતી નથી, એવો અવ્યવસ્થાના કારણ સમજી લે છે, એને શંકા નથી પડતી કેમ આમ થઈ ગઈ, કેમ કે એની સંપત્તિનો અભાવ નથી. એમ રાજના પરિણામમાં પણ તીવ્રબિંદ થાય તો પણ શંકા નથી પડતી કે રાગ તીવ્ર થયો એટલે મારી સંયસ્વની દશામાં કાંઈ, મારી જ્ઞાન દશામાં કાંઈ, મોક્ષ માર્ગની દશામાં કાંઈ રાગ તીવ્ર થવાથી મારી દશામાં ફેર પડી જશે એમ નથી. એથી મારી દશામાં ફેર પડી જશે કે મારી દશા ઉલટી સુલટી થઈ જશે, હું એને શંકા નથી પડતી કે હું મારી સંપત્તિ ખોઈ જશે. પોતા તીવ્ર રાગ હોય તો પણ જાણે છે, મંદ રાગ હોય તો પણ જાણે છે, એમાં ઈષ્ટ નિષ્ઠ એમ પ્રયોજન વિતરાશનું હોવા છતાં પણ એક જ્ઞાતા દ્રષ્ટાપણાનો વિભાગ જુદું કામ કરે છે. જુદા જુદા મૂલ્ય શાસ્ત્રમાં જુદી જુદી વાત આવશે નહીં કે સમ્યક દ્રષ્ટિકોણ પરિપૂર્ણ વિતરાશ થવા ચાહે છે તેથી થોડો પણ રાગ ભલે જાણતા નથી, અને જેમ રાગ મટે તેમ ઉપાય કરે છે, અશુદ્ધથી ખસવા શુદ્ધ કરે છે, એ બધી ઘણી વાતો આવે છે. પણ હું એ વાત બધી દુઃખી નથી, એવી બધી વાતો જે આવે છે એ દુઃખી નથી. એના પરિણામ મુખ્ય પરિણામ માતા દ્રષ્ટાપણાનું છે, અને જેમાં શુદ્ધ પર્યાયના કર્તૃત્વથી માંડીને અશુદ્ધ પર્યાય રાજાદીની તીવ્ર મુદ્દતામાં ક્યાંય આગળ આગળ પાછું કરવું, ધાર્મિક કરવી, કર્તૃત્વ કરવું કાંઈ વાત રહેતી નથી, કોઈ વાત નથી રહેતી. નાતા દ્રષ્ટા છું, નાતા દ્રષ્ટાપણે રહું છું, અને નાતા દ્રષ્ટાપણે અન્ય જીવો રાજાદેથી માનીને જ્ઞાનમાં ભલે પ્રતિબિંબિત થાવ, એથી મારા પદાર્થની અંદર કોઈ વિચલિતતા ઉત્પન્ન થતી નથી. જેવો મારો અચલ નાતા દ્રષ્ટા સ્વભાવ છે તેવો ને તેવો જ સદાય રહે છે, અને તેવો ને તેવો જ ઉત્પન્ન મેળવું. એથી રાગને મટાડવું એ પણ એક અપેક્ષા છે, મર્યાદિત વાત છે, ખરેખર કરવું નથી ત્યાં મટાડવાનો પ્રશ્ન હોઈ શકે નહીં. જેને રાગનું કર્તૃત્વ નથી એને મટાડવું પણ એ ન્યાય નથી, એ ન્યાય એ વાત આવે ખરી, છતાં એ વાત મુખ્ય નથી. મુખ્ય વાત તો જ્ઞાતાપણે રહેવું તે જ છે. તેથી જ્યાં હે ઉપાદેયનું પ્રકરણ ચાલે છે ત્યાં પણ એ વાત લેવાય છે કે હે અને ઉપાદેય એ વ્યવહારે વાત છે. નિશ્ચયથી જ્ઞાતાપણે રહ્યો ત્યાં ઉપાદેય ઉપાદેય થઈ ગયું, હે હે થઈ ગયું, હેનું હેયત્વ થઈ ગયું, ઉપાદેયનું ઉપાદેયપણું થઈ ગયું. વાત પૂરી થઈ ગઈ છે, જ્ઞાતાપણે રહેવું એ જ એનું કાર્ય છે, અને એ રીતે નાની જ્ઞાતાપણે જ રહે છે. જ્ઞાન દશામાં 194 કહે છે, 195ના શિક્ષક યોગમાં શુદ્ધા ની સમીક્ષા કરે છે, અથવા જ્ઞાની અજ્ઞાની બંનેના વિષયની તુલના કરે છે. તો દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ પેલા પ્રભાવના વગેરેના શુદ્ધાવ જેવા જ્ઞાની ને થાય, એમાં અજ્ઞાની ને થાય જ નહીં. ભલે દેખાય એવા એથી વિશેષ દેખાય, તો પણ તમને એ ક્વોલિટીમાં બહુ મોટો ફેર છે. નિમિત્તના એક છે, જેમ ગુરુ શાસ્ત્ર મંદિરમાં ભક્તિ કરવા પૂજા કરવા જ્ઞાની પણ બેસે, અજ્ઞાની પણ બેસે, બંનેના પરિણામમાં મોટો અંતર છે, ઘણો ફેર છે. બંનેને સરખા થાય છે, શબ્દો શાસ્ત્રો નિમિત્તો બધું એક સરખું છે, પરિણામ એક સરખા દેખાય છે. પેલા તો અજ્ઞાનીના વધારે તારતમ્યતાવાળા દેખાય, છતાં પણ જ્ઞાનીના પરિણામમાં અને અજ્ઞાનીના પરિણામમાં ઘણો ફેર છે, બંને એક સરખા હોતા નથી. હવે એક સરખા હોતા નથી તો કેવા કેવા જુદા જુદા, જુદા જુદા એટલે કેવા જુદા જુદા હોય છે એ વિચારવા યોગ્ય છે. અહીંથી અહીંયા ખોલી દેવા આપ્યું છે, આવી તો એ વિચારવા યોગ્ય છે કે અજ્ઞાનીને એવા શુભાવના પરિણામ થતાં એની મહત્તા આવે છે. શું આવે છે? એની મહત્તા આવે છે કે મેં આવા સારા ભાવ કર્યા, આજે તો મેં આવા ઘણા સારા ભાવ કર્યા. જ્ઞાની એનાથી ભિન્ન રહે છે, પેલો એકત્વ કરે છે, આ એનાથી ભિન્ન રહે છે, આ એનો મહિમા કરે છે. એને જ્ઞાનીને કોઈ પણ પ્રકારના સ્વભાવની કિંમત આવતી નથી.
કર્તૃત્વ ભાવે કરે છે,
અજ્ઞાની કર્તૃત્વ ભાવે કરે છે, જ્ઞાનીને કર્તૃત્વ ભાવ હોતો નથી, જ્ઞાતા ભાવ હોય છે. એને જે શુભ ભાવની જે કક્ષા છે, કોટી છે, પ્રકાર છે, એ જ્ઞાનીનો ઊંચો છે. જેને વ્યવહારની મહત્તા ન આવે તેનો વ્યવહાર ઊંચો હોય. શું વ્યવહારમાં તો ઊંચો છે કે ભાઈ આ માણસ દાન ઘણું દે છે, પણ એને જરાય એવું રાખતો નથી કે મેં દાન આપ્યું છે. ઘણું દાન દેવા છતાં જરાય એમ રાખતો નથી કે મેં દાન આપ્યું છે, જાણે મેં કઈ કર્યું નથી. તો એના એને એની ઊંચ પોતે ગણાય છે કે જે દાન આપ્યું એ પોતાના ગુણની પ્રશંસા કર્યા, પોતે દાની છે એની પ્રશંસા પોતાથી કર્યા કરે, એના પરિણામ સારા, એમાં અનુભવ કર્યા કરે એના પરિણામ સારા, કે પરિણામ સારા થવા છતાં પોતે એની મહિમા ન કરે, બીજા કરે તો છતાં પોતે ન કરે. સવાલ એ છે કે બીજા તો કરે, બહુ સારું કામ કરે, ઘણું સારું કાર્ય તમે કર્યું, આ પોતે એમ કહે છે કે એ કાર્ય મારું છે, એ તો સહેજે એના થવા કાળમાં થાય છે, હું એનો જ્ઞાતા રહું છું મુખ્યપણે, અને જ્ઞાતાપણે રહેવું એ જ મારું કાર્ય છે. એ કાર્ય મેં સારું કર્યું છે એવી કોઈ કિંમત, એવું કોઈ અહંપણું મને હોઈ શકે નહીં, એ કોઈ મારું ક્ષેત્ર જ નથી. અહંપણું કરવાનું મારું કોઈ કાર્ય નથી, મારો ધર્મ જ નથી. આ પરિણામને બહુ સારા કર્યા પૂજા ભક્તિના, એ મારો ધર્મ નથી. એનો વિતરાગપણે જ્ઞાતાપણે એનો વિષય થઈ જાય, માત્ર જ્ઞેયપણે રહીને એ મારો ધર્મ છે, પણ મેં સારા પરિણામ કર્યા એ મારો ધર્મ નથી. તો એની જે શુદ્ધ જ્ઞાનનો પ્રકાર છે, એની જે ઉચ્ચ કોટિ છે, એવી અજ્ઞાન દશામાં આવતી હતી. અજ્ઞાન દશામાં એને એમ થાય છે કે મેં કંઈક કર્યું, મેં કંઈક સારું કર્યું, મારા કંઈ મિત્રુપ કાર્ય કર્યું અને આથી મને લાભ છે, એવું ઊંડે ઊંડે પણ એને બનાવી જાય છે. એટલે એના પરિણામમાં નાના પરિણામમાં બહુ મોટો ફેર પડી જાય છે. નિર્ણય થયા પછી પણ નિશ્ચયના પક્ષમાં હોય અને નિશ્ચય સ્વરૂપમાં વિકલ્પ રૂપ રાજે છે, સૂક્ષ્મ અંતર્ગત ત્યાં પણ કર્તૃત્વ થાય થઈ જાય છે, એકત્વ બુદ્ધિ થઈ જાય છે, ત્યાં સુધી એકત્વ ચાલુ છે. પણ ત્યાં સુધી એકત્વ તીવ્ર નથી, ત્યાં એકત્ર છે એ છૂટવાની તૈયારીમાં છે, એટલો ફેર છે. પણ થાય છે પણ ત્યાં સુધી નથી થતું એમ નથી, એટલે પક્ષાંતિ શ્રાંત થયો ત્યારે સમયસાર થયો એમ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે પક્ષમાં એકત્ર થાય છે.
એક બાજુ એકત્વ કહેવું અને એને તીવ્ર અને મંદ વિભાગે પ્રકાશ પાડવો, એક બાજુ એકત્વ કહેવું તીવ્ર અને મંદ
થાય છે ને એ પ્રકાશ છે. જેવા જેમ છે એમ તો જાણવું જોઈએ, સમજવામાં તો જેમ છે એમ સમજવું જોઈએ. જેમ છે એમને સમજણ, અન્યથા સમજો તો સમજણ બરાબર કે ફાસ કેવું તો હોય શકે. એક ફરક છે, શું એવો ફરક છે? મુખ્યત્વ તો મુખ્યત્વ છે, પણ એમાં જે અનુભવ ઘટે છે ત્યારે ઘણો મોટો ફેર પડે છે. અને અનુભવ વધે છે ત્યારે અગ્રહિતમાંથી જે ગ્રહિતમાં થયેલો જાય છે, એટલે કહેવાય બધું મુખ્યત્વ જ કહેવાય. પાંચેક પ્રકાર મુખ્યત્વના જ કહેવાય. ફરક છે, એમાં પણ ફરક છે. તો એ ફરક છે તો સમજવો જ જોઈએ. નહીતર એનું જે સાધન કરવાનું છે એ સાધન એની સમ્મુખ નહીં થઈ શકે, સાધકોની સાધનની નિમિત્ત નહીં આવી શકે એવી પરિસ્થિતિ છે. નિવેદન સિદ્ધિનો વિષય એ રીતે છે કે મિથ્યાત્વ ક્યાં તીવ્ર થાય છે, મુમુક્ષુ જીવને ક્યાં તીવ્ર થાય છે, મુમુક્ષુ જીવને ક્યાં મંદ થાય છે. જો મિથ્યાત્વ મંદ થાય એનો અનુભવ ઘટે તો એની શક્તિ ઘટે, કેમ કે રસ અથવા અનુભવમાં તો શક્તિ છે પરિણામની. વ્યક્ત પરિણામની શક્તિ ક્યાં છે? એના રસમાં છે. પ્રથમ શું થવાનું છે? ઉક્ષમ થવાનું છે. ઉક્ષમ એટલે દબાવવું. કોણ દબાય? નબળો પડે તે દબાય, જોડાવું હોય કેવી રીતે દબાય? કોણ દબાય? નબળો પડે તે દબાય, જોડાવો થાય છે, જોડાવો હોય તે દબાય નહીં. એટલે મિથ્યાત્વના ઉક્ષમ કાળે, પ્રથમ ઉક્ષમ સંયુક્તના કાળે, ઉક્ષમ સંયુક્ત એટલા માટે કહે છે કે મિથ્યાત્વનું ઉક્ષમ થયો છે ત્યાં. નામ એટલે શું? ઉક્ષમ સંયુક્ત. સંયુક્તનું ઉક્ષમ નથી, મિથ્યાત્વનું ઉક્ષમ છે. મિથ્યાત્વનો પ્રથમ ઉક્ષમ ઉક્ષમ જ થાય, બીજો કોઈ પ્રકારનો થાય. અનંત કાળમાં અનંત જીવોને સંયુક્ત પ્રગટ થાય એમાં પ્રથમ મિથ્યાત્વનો ઉક્ષમ જ થાય. એ મિથ્યાત્વનો ઉક્ષમ થવાનું પૂર્વક્રમ, પૂર્વ પર્યાય એનો અનુભવ ઘટવો તે નિયમથી છે. નિયમબદ્ધ છે, ઘટે ઘટે ને ઘટે છે. તો એ સમ્યક સન્મુખ થયા વિના સમ્યક સ્વરૂપ પરિણમે એવું કોઈ દિવસ મૂકતું નથી, કોઈ દિવસ માટે નથી બનતું. ચાહે દેવી હોય, ચાહે મનુષ્ય હોય, ચાહે ઓછા સૂક્ષ્મવાળો હોય, ચાહે ઘણા સૂક્ષ્મવાળો હોય, આ એક પ્રકાર અનિવાર્ય છે. આ ક્રમથી કામ થાય છે. જેમ ભૂમિ દશા વિના કેવળ જ્ઞાન કોઈને થાય નહીં, પણ સમ્યક સમ્યક સન્મુખ થયા વિના કોઈને સમ્યક થાય એવું બને નહીં. એ સમ્યક સન્મુખના કાળમાં અનુભવ ઘટે છે. અનુભવ ઘટવાના અનેક તબક્કા છે. એમાં ઉપશમ થયા પહેલા સમ્યક સન્મુખ જે છે એ સ્થિતિમાં જે અનુભવ ઘટે છે એ બહુ સારી રીતે ઘટે છે, ઘણો ઘટે છે, અતિશય ઘટે છે. અને એ પ્રકાર પૂર્વક્રમમાં આવ્યા વિના રહેતો નથી. જે મુનિપણમાં આવ્યા વિના રહેતું નથી કેવળ જ્ઞાનમાં, જે મુનિપણામાં સમ્યક દર્શન આવ્યા વિના રહેતું નથી મુનિપણ થતા પહેલા, એમ આ બધા પર્યાયના પૂર્વક્રમ નિયત છે. એવી વાત છે, અનાદિ એક ચોક્કસ થયેલી અનુભવથી અનુભવ પ્રમાણથી સિદ્ધ થયેલી આ બધી વાતો છે. આમ જ થાય, બીજી રીતે ન થાય. કોઈ બીજી રીતે કરવા જાય તો ઊંઘ માર્ગે ચડી જાય, અન્ય માર્ગે ચડી જાય, ગ્રહિત વિખ્યાતમાં આવી જાય. બુદ્ધિ બદલાય એટલે ગ્રહિત વિખ્યાત, બુદ્ધિપૂર્વક બુદ્ધિ ખૂટે કરે એટલે ગ્રહિત વિખ્યાતમાં આવી જાય. એટલે વિધિનો વિષય છે, એ એક મહત્વનો વિષય છે. અને એ જ વિષય રહસ્યભૂત છે જૈન દર્શનમાં. વધારાને વધારે કોઈ રહસ્યભૂત વિષય હોય તો એ જ છે. એટલે સ્મૃતિ ત્યાં તીખા વચનો, દિગંબર આચાર્યના તીવ્ર વચનો જોઈને રહસ્ય કંઈક સમજાય છે કે આ માર્ગની વિધિમાં આવો પ્રકાર છે. એ રહસ્ય પકડ્યું છે તીવ્રતા.
ખરા ખરા કામ કર્યા
એનો સંતોષ થાય, તો મેં સારા કામ કર્યા એમ થાય તો થાય ને. જ્ઞાની એવા શુભરાજનો સંતોષ લેતા નથી. જ્ઞાની તો પોતાના એના શુદ્ધ પરિણામનો પણ સંતોષ લેતા નથી, તો પછી શુભ પરિણામનો કેમ સંતોષ લે? એ તો એના નિષેધવા લાયક પરિણામનો વિભાગમાં જાય છે. નિષિદ્ધ પરિણામો છે તે. શુદ્ધ પરિણામો છે એનો નાશ નથી કરવો, તો પણ એમાં સંતોષ પકડતા નથી. કેમ સંતોષ પકડતા નથી? કે પોતાનું જે પરિપૂર્ણ સ્વરૂપ છે એની પાસે મોક્ષ માર્ગના પરિણામ છે, એ જગતને અનંતમાં ભાગે છે. બારમા ગુણ સ્થાન સુધીના પરિણામો, ચારના બારમા ગુણ સ્થાન સુધીના પરિણામો અનંતમાં ભાગે છે. જ્ઞાનના ચારિત્ર પુરુષ શું છે, પણ જ્ઞાનમાં ખ્યાલ છે કે જ્ઞાન અનંતમાં ભાગે છે. ગણધરદેવનું બારમા ગુણ સ્થાનનું જ્ઞાન કેટલામાં ભાગે છે? કે કેવળ જ્ઞાન પાસે અનંતમાં ભાગે છે. કેવળ જ્ઞાન જ્ઞાન અનંત જ્ઞાન સામર્થ્ય પાસે કેટલામાં ભાગે છે? કે અનંતમાં ભાગે છે. એટલું મોટું સામર્થ્ય છે. આવું જેણે પ્રત્યક્ષ પોતાનું સ્વરૂપ જોયું, અનુભવ્યું, સ્વસ્વરૂપે પોતાને અનુભવ કર્યો, એને અનંતમાં ભાગની દશા, એમાં શું એને સંતોષ પકડવાની જરૂર છે? કરોડપતિ માણસને મુનિ કે ભાઈ આજે આટલું કામકાજ થયું છે ને એની અંદર 5-25 હજાર સહેજે મળી જશે, એને કાંઈ એમ લાગતું નથી કે ઠીક છે કમાઈ ગયા. ગરીબ માણસ હોય 5-25 રૂપિયા માન કમાતો હોય એને એ બહુ મોટી વાત લાગે, તો એ સંતોષ પકડે કે આપણે તો ખૂબ કમાયા, ખૂબ કમાયા. પેલાને શું છે? કાંઈ નથી. હવે એમાં હું 5-25 હજાર આવ્યા તો ઠીક, નો આવ્યા છે ગયા તો ઠીક, હવે એમાં ફરક શું પડે છે? આપણે એને કોઈ ફરક પડતો નથી. હા, સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં આ પોતાનું અનંત સામર્થ્યવંત આત્મા સ્વસ્વરૂપે અનુભવ ગોચર થાય છે. એટલે એની જે દશા છે હિન્દી દશા છે, એ હિન્દી દશામાં શું સંતોષ લેવાનો હોય? એ ક્યાંય તો સમ્યક દ્રષ્ટિને એમ લાગે છે કે આમાં તો કાંઈ નથી, બહુ બાકી છે, મારે ઘણું બાકી છે એમ લાગ્યા કરે છે. એક ન્યાય કેવો છે કે ઘણું બાકી છે એમ જ લાગ્યા કરે છે. જપત કરવું પડશે, ઉતાવળ રાખવું પડશે, શીઘ્ર ત્વરાથી પુરુષાર્થ કરવો પડશે. જોકે કરતું તો નથી, પણ એવા એક વચનના નયો છે એનાથી એમ કહેવાય છે. એટલે અહીંયા કોઈ જ્ઞાની અજ્ઞાનીની ક્રિયા સમાન હોઈને, સમાન ક્રિયાને લઈને કોઈ સરખામણી કલ્પનામાં કરીએ, માપમાં લઈએ, એ બહુ મોટી ભૂલ છે. ઘણો ફરક છે. બે પરિણામની ક્ષમતા હોતા નથી. જે જ્ઞાતા ભાવ સહિત પરિણામ થાય છે એ ઘણા ઉચ્ચ કોટિના પરિણામ હોય છે, અને ઉચ્ચ કોટિના પરિણામ હોવા છતાં પણ એ મેં ઘણા આના કરતા મેં ઘણા સારા થયા છે એમ હતું નથી. એ જેનું ઉચ્ચપણું છે એનું ઉચ્ચ નાનપણું કેમ છે? કે પરિણામ સંસારી જીવ કરતા ઘણા ઉચ્ચ કોટિના થયા છતાં પણ એની અંદર સંતોષ થયો કે એનું વિશેષતા લાગવી, બીજા કરતા એનું વધારે માપ કરવું, વધારે માપ હોવા છતાં માપ કરવું, એક પ્રકાર એનો ઉત્પન્ન થતો નથી, એ એની માનતા છે. અમૃતચંદ્ર આચાર્ય કેટલા સમર્થ આચાર્ય છે, તો કહે છે કે આ શાસ્ત્રની ટીકા મેં કરી, તો શબ્દોની રચના છે, શબ્દોની રચના થઈ, મેં ટીકા કરી છે એવો મને ભાવ આવતો નથી. હજુ એવી બહુ પ્રકાર છે. ઉચ્ચ કુટુંબ ટીકા છે, પણ એમની માનતા કેટલી છે? મારામાં બીજાનો અધિકાર નથી, બીજું કઈ કાર્ય કરવાનો કોઈ અધિકાર બીજામાં મારો નથી કે બીજાનો મારામાં નથી. માટે તેને અભૂતાર્થ ન કહેવાય એમ નથી. શું કહે છે? પરિણામનો અંશ જીવનો છે, શુભ ભાવ પરિણામનો અંશ જીવનો છે, માટે એને નથી અભૂતાર્થ એટલે નથી ભૂત એટલે હોવું અ એટલે નહીં હોવું, માટે તે નથી એનું હોવાનું નથી એમ ન કરવું જોઈએ એમ નથી કહે છે. છતાં નથી એમ કહેવા પાછળ રહસ્ય છે. લક્ષણ પ્રકારની સમજણ છે એમ કેમ છે? શુદ્ધ પોતાની પર્યાયમાં થતો હોવા છતાં તેના આશ્રયની હિતની પ્રાપ્તિ થતી નથી, તેથી તેને અભિધાન કરવામાં આવે છે. શું ન્યાય લીધો છે? ચોખ્ખું કરશે કેમ કે આ વિષયનું માર્ગદર્શન છે. આ કાર્ય કે પોતાની પર્યાયમાં તેમનું અસ્તિત્વ જ નથી એમ અહીંયા કહેવા જતા નથી, પણ તે કલ્યાણ માટે કારણ નથી, કલ્યાણ માટે એનો આધાર લેવા યોગ્ય નથી, એનો આશ્રય લેવા યોગ્ય નથી. આ વાત અહીંયા સમજાવી છે, એટલે એનો અવકાશ કહેવામાં આવ્યો છે. એ વાત સમજાવી છે. અથવા જેનો નાશ કરવો હોય અને જેનો નાશ કરવાનું સમ્યક પુરુષાર્થ વર્તતો હોય અને જે સમ્યક પુરુષાર્થની ભૂલાતને લીધે એના નાશની પ્રતીતિ પણ આવી ગઈ હોય, શું એને નથી એમ કહેવામાં આવતો નથી? શું કહે છે? કે એક કાર્ય સિદ્ધ થવામાં ક્ષમતા ન હોય ત્યારે એ કાર્ય સિદ્ધ થયું છે એમ કહેવામાં અન્યાય નથી. ન્યાય છે એમ જે પ્રકૃતિ છે એનાથી એમ કહેવાય છે. તો રાગનો સર્વનાશ કરશે, સાધક છે ધર્માત્મા રાગનો સર્વનાશ કરશે અને સર્વનાશ કરશે એની પ્રકૃતિ વર્તે છે. એમ પોતાનું જે સ્વરૂપ, પોતાનું જે સામર્થ્ય, પોતાના જે પરિણામોની ગતિવિધિ, એ બધું જોતા એને એમ લાગે છે કે રાગ હવે રહી શકે નથી, રાગ રહી શકશે નહીં. તો એ રાગનો નિષેધ કરવા અને નિષેધ કરવો એ પણ વિધિનો એક અંશ હોવાથી, વિધિનો એક ભાગ હોવાથી રાગ અભૂતાર્થ છે એમ કહેવામાં આવે છે, હોવા છતાં નથી એમ કહેવામાં આવે છે. તો એમ કહેવા પાછળ પ્રયોજન છે, પ્રયોજનની સિદ્ધિ હતી કહેવામાં આવે છે, પ્રયોજન વશ કહેવામાં આવે છે અને તેથી તે યથાર્થ છે તેની સ્પષ્ટતા કરે છે. શુભ ભાવ પોતામાં થાય છે માટે તેને અભૂતાર્થ ન કહેવાય એમ નથી. આ તો કોણ પકડી રાખે છે? કેટલાક શાસ્ત્રનો અભ્યાસ કરનારા ગ્રંથ પર્યાયનો અભ્યાસ કરે છે ત્યારે પર્યાયમાં વિચારી અને અવિચારી પર્યાય હોય છે એમ બી પણ એને સમજવામાં આવે છે, ત્યારે એને પક્કડ થાય છે કે મારો દિવ્યાંગ યોગનો અભ્યાસ એમ કહે છે અહંકારી હોય તો અહંકારી કેમ નહીં? આજનું પાછું શા માટે કેમ નહીં? જેમ હોય તેમ તો સાચું જ્ઞાન તો જેમ હોય તેમ જ્ઞાન એને કહે. આ તો આજુ પાસે તમે કરી નીકળો છો ભાઈ, તું જે સ્થાને ઉભો છો એ સ્થાને તું જોડ કરવા માટે અને જે સ્થાન સાધ્ય જે અવસ્થા છે એની સિદ્ધિ માટે આ ઉપાય બરાબર છે. આમ કહેવું આવું જોડ આવવું તે બરાબર ઉપાય છે. આ કઈ પ્રોગ્રામ થયું છે અને જેમ જેમ જાણવું છે એમ વાત નથી, પણ પોતાની અવસ્થામાં થયેલા રાજને તોડવો છે, એનો નાશ કરવો છે, અભાવ કરવો છે, એને ઉત્પન્ન થવા નથી દેવો, એવો એક પુરુષાર્થ કરવો છે, ત્યારે એને એની હિત પકડવી પડે છે. બરાબર, એમાં દ્રવ્યનું પર્યાયનું જાણતું છે એનું પ્રયોજન નથી, પણ કાર્ય કઈ રીતે થાય છે, જે રીતે થતું હોય એ રીતે કરવું જોઈએ, એમ પ્રયોજનની સિદ્ધિ થાય છે. તમામ વિભાવ ને 29 બોલ નો ઉતોડો દીધો છે. વિભાવ ઉતોડો વિભાવ એટલે મલિન પરિણામ અથવા ઉતોડો એટલે હિન્દુ. તો 29 બોલ ને કુદરતના પરિણામ કેમ છે? જીવના પરિણામ છે. જો જીવના ન હતો એની ચર્ચા કરવાની જરૂર નહોતી, પણ જીવના છે છતાં કુદરતના કહેવું એવું આજુ પાછું શા માટે કહેવું પડે છે? એ આત્માનો આધાર લેવાની એક કાર્ય પદ્ધતિ છે. એ કાર્ય પદ્ધતિમાં આવ્યા વિના કોઈ બી કાર્યની સિદ્ધિ થતી નથી. આ પણ એક વસ્તુ સ્થિતિ છે, એ ન ભૂલવું જોઈએ. કુદરતના પરિણામ કહેવું એ યથાર્થ છે કે અયથાર્થ છે કે સમ્યક પ્રકારે તે બરાબર યથાર્થ જ છે, એમાં કાંઈ ખોટું નથી. આચાર્યો પણ કહે, જ્ઞાની પણ કહે, અને જ્ઞાની થવા અર્થે મુમુક્ષુ પણ કહે. પ્રયોજન હોય પોતાના સ્વભાવનું જોડ ઉતરે ત્યારે એમ કહે, અને પોતાના સ્વભાવના જોડની પુરુષાર્થની વૃદ્ધિ રહે એવા પરિણામ આવે તો તે યથાસ્થાનમાં છે. એનો નિષેધ કરી શકાય નહીં કે એને કોઈ સિદ્ધાંતના ટુકડાની ટુકડા સાથેના સંબંધની સાથે એને મેળવી શકાય નહીં. શુભ ભાવ પોતાના થાય છે એ બીજું સૌંદર્ય વાંચન થાય કે બાળકને ભૂતો નથી મારવાનો, આ તો તે એ દુશ્મન છે જેની શરીર શક્તિ ઘણી છે, જોરાવર છે એવા દુશ્મન બહુ પ્રતિરો. જેટલી પોતાની શક્તિ હોય એટલા ગૌર છે એને જો ધક્કો ન મારે તો આની જરા શક્તિ ખૂબ બગડી જાય. મોત કોને સુંદર થાય, કોને બિંદુ હોય, તો જેટલી શક્તિ હોય તેથી જોરમાં જોર કરીને ધક્કો મારે છે. એ જોર બતાવવા માટે એ પુરુષાર્થ પુરુષાર્થ છે ને એનું વર્ણન નથી કરી શકાતું. પુરુષાર્થ એ જીવની અરૂપી પરિણામની એવી પ્રકારની પરિસ્થિતિ છે કે એને કહેવાના વચન ઓછા પડે છે, ટૂંકા પડે છે. તો એને આ રીતે બતાવે છે. જો મારો પુરુષાર્થ કેવો છે જ્ઞાનીનો તો સાંભળતું વાત કે જ્ઞાની એમ કહે છે કે આ બધા પુરુષાર્થના પરિણામ છે. આ પુરુષાર્થમાં જોયો હોય તો આમાં તને કાંઈ આ તીખા વચન તે તને કાંઈ રહસ્ય સમજાય છે? આ પુરુષાર્થનું રહસ્ય એમાં પડે છે. નીતર તો સમજ્યા પછી કેમ એમ સમસ્યા ઉભી થાય છે કે હવે પુરુષાર્થ મારે કેવી રીતે કરવો? આત્માને તો ખબર પડે કે આત્મા આનંદ ચતુષ્ટય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ગુણ બધામાં આત્મા છે, પણ હવે પુરુષાર્થ કેમ કરવો એમ પૂછવા, પુરુષાર્થ કેમ કરવો એ સમજવું હોય તો આ અધ્યાત્મના ટીકા વચન થી સમાજ એ તીખા વચન છે એ વિતરાગતાને ખેંચીને લાવેલા છે. જે વિતરાગતાને ખેંચી લાવેલા જે વચનો છે એનો પરમ મહિમાથી આદર થવો જોઈએ. એના બદલે જો તને નિષેધ આવે તો એ તારી યોગ્યતાને સૂચવે છે કે પુરુષાર્થથી તારું પરિણામ ઘણું દૂર છે, તને પુરુષાર્થ સૂચક વચનો બનતા નથી. માટે શ્રીમદજી એ કીધું કે કાયર ને પ્રતિ ગયો અને કાયર થઈ ગયો બરોબર, એ કાયર ને પ્રતિકૂળ પડે છે અને સ્વાતા નથી એવા વચનો. શુદ્ધાવ પોતાના હોય છે માટે તેને અભૂતાર્થ ન કહેવાય એમ નથી. શુદ્ધાવ પોતાની પર્યાયમાં થતો હોવા છતાં તેના આશ્રયે હિતની પ્રાપ્તિ થતી નથી, તેથી તેને અભૂતાર્થ કરવામાં આવે છે. એક દ્રષ્ટાંત જોઈએ કે જેમ કોઈ જ્ઞાની શુદ્ધ ભાવના પરિણામની મુખ્યતાને વશ શુદ્ધ ભાવનો નિષેધ કરે ત્યારે કોઈ કુતર્ક કરે કે તો પછી અમારે અશુદ્ધ કર્યું, તમે શુદ્ધને ના પાડો તો પછી અમારે અશુદ્ધ કર્યું, ત્યારે એને પૂછવામાં આવે છે કે તો પછી નાનીને એટલી ખબર નથી પડતી કે તારું શુદ્ધ છોડાવીને તમે અશુદ્ધ ના લઈ જાય એટલી ખબર નથી પડતી, પણ તારામાં જે સામાન્ય બુદ્ધિ છે એટલું પણ તને નથી, એમ કાંઈ એમમાં તું કરી દેશે તો કાંઈ ઠીક વાત છે કાંઈ. તો જે એમ કહે છે કે શુદ્ધ રાધાદેવનું પરિણામ તે અર્થદાર્થ છે, તો એવી કોઈ એમ સમજાવે કે નહીં પર્યાયમાં થાય છે કેમ તમે એને ના પાડો, તો એટલી સામાન્ય બુદ્ધિ કહેનારને નથી એમ સમજવી કેવું, કહેનારને સામાન્ય બુદ્ધિ નથી કે એના પરિણામમાં શુદ્ધાર્થ થાય છે, એની સામાન્ય બુદ્ધિ ચાલી ગઈ છે કે જ્યારે પરિણામમાં થાય છે ત્યારે પણ એને અશુદ્ધાર્થ છે એમ કહે છે, તો નક્કી કાંઈક એની પાછળ કોઈ બીજી મોટી વાત કરવી છે. એમ વિચક્ષણ પણ હોય એને એવું લક્ષ જવું જોઈએ, એનું ધ્યાન જવું જોઈએ કે આની પાછળ કાંઈક બીજી વાત કહેવા આવે છે જે સીધી રીતે ન દેખાય અને કોઈ આડકતરી રીતે દેખાય એવી કોઈ વાત છે અને એને સમજવાની કોશિશ કરવી જોઈએ. તેના બદલે એમ કે તમે એની પ્રયાસમાં થાય છે એની પર્યાયમાં થાય છે એને ના પાડી શકાય નહીં એ વાત બરાબર નથી, એની રીતે વિચારવું નહીં જોઈએ. પોતાની પર્યાયમાં થતો હોવા છતાં તેના આશ્રયે હિતની પ્રાપ્તિ નથી, તેના આશ્રય પણ નથી અને તેનાથી પણ નથી, બે પ્રકારે નથી. અથવા તો શુભ ભાવ સ્વયં વિકૃત નથી, પોતે અહિતરૂપ છે સ્વયં વિકૃત નથી. શરીરને સોદો ચડે અને દેખાવ થોડો સારો થાય, મોઢું ભરેલું લાગે, ગોદાવળી નીકળી જાય, તો પછી કેમ કરવું, રવાનું બહુ સરસ સોદો કરીને સારો તો શરીરની પર્યાય છે, શરીરમાં થયેલી શરીરની પર્યાય તો આ રોગ વચનનો નાશ કરવો પડે. નિરોગી અવસ્થા ઉત્પન્ન થવા અર્થે રોગિષ્ઠ પર્યાય છે એનો નિષેધ કરવો જોઈએ. પણ દેખાવ સારો લાગતો હોય તો કે દેખાવ સારો લાગતો હોય તો નહીં કે જે સોદાને જે સોદા જેવા છે એને પુષ્ટ કરો તો મને ભરે જાય, આ પરિસ્થિતિ નહીં થાય. એમ પુણ્યના સોદા છે, સુધરાજના સોદા છે, તમે સારો દેખાતો હોય પણ એને કંપાવીને પાલન પોષણ કરીને પુષ્ટ કરવા જવો એનું નિષેધન કરાય, એને કાંઈ વધારાય નહીં, એની વૃદ્ધિ ન કરાય. અને જીવની પર્યાય છે માટે શું એમ નહીં, એ રોગિષ્ઠ પર્યાય છે. રાગ છે તે રોગિષ્ઠ રોગ છે, રાગ ને રોગ જાણવો. અને જે રોગ ભર્યો જાણવામાં આવે તો તમે મારા રોગ જાણવો, મારા રોગ એટલે કેન્સર. રાગ તો સ્વયં રોગ છે, પણ જો રોગને ભર્યો જાણવામાં આવે તો તે મારા રોગ થઈ પડે છે, એમાંથી બીજું પરિણામ સારું આવે નહીં. એટલે એ અહિત જાણીને એમ કહેવામાં આવે છે. તેથી તેને અભૂતાર્થ કહેવામાં આવે છે, તે યોગ્ય છે અથવા તે સમ્યક પ્રકારે કહેવામાં આવે છે, બરાબર છે. પોતાની પર્યાયમાં તેનું અસ્તિત્વ જ નથી એમ કાંઈ અભૂતાર્થનું તાત્પર્ય નથી અથવા એમ કાંઈ અભૂતાર્થનું જ્ઞાન નથી કે જીવની પર્યાયમાં એનું અસ્તિત્વ નથી, એનું જ્ઞાન નથી. જ્ઞાન તો જ્ઞાનની રીતે જાણતો હોવા છતાં પ્રયોજનવશ એની આ વિધિ છે કે એનો નિષેધ કરવામાં એટલું જોર આવવું જોઈએ કે નથી એમ કહેવાનું જોર આવવું જોઈએ. પણ એના આશરે કલ્યાણની પ્રાપ્તિ થતી નથી, શુભરાજના આશ્રયથી કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. કેવી રીતે સ્વભાવ ભૂત નથી છે, એની પર્યાયમાં અસ્તિત્વ હોવા છતાં સ્વભાવ ભૂત નથી, એનો અર્થ તો રોગ છે, વિકાર છે, તે રોગ છે, એ સ્વભાવ ભૂત નથી. એમ કારણે તેનો આશ્રય છોડાવવા માટે તેને અભૂતાર્થ કહ્યો છે અથવા એમ કહીને એનો નિષેધ કરેલો છે. રાગ ત્યાં સુધી મંડાય છે, જીવને રાગ પણ ત્યાં સુધી મંડાય છે કે જ્યાં સુધી રાગને આશ્રય આપવામાં આવે છે ત્યાં સુધી. રાગનો આધાર લઈ ગયો, હું પણ એનો એમ એનો આધાર જ્યાં ખસેડી ગયો એટલે નિરાશ્રય થયો થતો રાગ ટકી શકતો નથી. આમ છે બરાબર, જેને આધાર નથી, જેને આદર નથી, આદર નથી ને આધાર નથી ત્યાં સુધી આવવાનો કે એને આવવાની પછી પરિસ્થિતિ રહેતી નથી, એ ક્રમશઃ ગયો છોકરો છે. પણ આ જે પોતે જ્યાં સુધી આધાર આપે છે, મેં કર્યો રાગ, મેં સારો કર્યો રાગ, ત્યાં સુધી રાગ નહીં જાય. એ રીતે સ્વભાવ નથી એમ બતાવીને તેનો આશ્રય છોડાવવા માટે તેને અભૂતાર્થ કર્યો છે. આ વિધિના વિષયમાં બહુ મહત્વનો વિષય છે કે આધાર ક્યાં થાય, આધારના પરિણામ ક્યાં થવા, એ એક મહત્વનો વિષય છે. અનાદિથી જીવ વિભાવનો આધાર આજે પણ ક્રિયા કરે છે, વિભાવમાં ને વિભાવમાં જ, અને તેથી વિભાવમાં જ રીમા કરે છે, વિભાગમાંથી બહાર નીકળી શકતો નથી. હવે એમ કે છે કે એનો તો આધાર છોડતો, આ આધાર છોડવા માટે હજારો વાત કરી છે, એક જ કામ કરવા માટે. અનાદિથી વિભાવના આધારને જે દ્રઢ કર્યો છે એ વિભાવના આધારને છોડાવવા માટે હજારો વાત કરી કામ ફેરવી ફેરવીને અનેક રીતે વાદોગઢ કરે છે. તો આધાર એનો હતો વિના પ્રાપ્તિ ક્ષમંતે નહીં, જ્ઞાન થી જ્ઞાન નો આભાર લીધા વિના. આભાર બદલ નિર્ણયની ભૂમિકા થી આપવી પડે છે. જ્ઞાન ના આધારે થયેલો નિર્ણય યથાર્થ છે, રાગ ના આધારે થયેલો નિર્ણય અયથાર્થ છે. આ સીધી વાત છે. જ્ઞાનની ભૂમિકામાં, જ્ઞાનની મુખ્યતામાં, જ્ઞાનના આધારે થયેલો જ્ઞાન સ્વભાવનો નિર્ણય યથાર્થ છે. અને જ્ઞાન હોવા છતાં રાગની મુખ્યતામાં, રાગના આધારે થયેલો નિર્ણય છે એ કલ્પિત છે,
બરાબર
યથાર્થ નથી. એટલે કલ્પિત છે. અહીંથી શરૂ શું છે? કાયો અહીંથી છે, મૂળ માહિતી છે. પછી બુદ્ધિ કાર્ય પ્રગતિ વિજ્ઞાની બધાના જ્ઞાનનો આધાર લીધો અને સમયસારમાં લઈને જ્ઞાન દૂર લીધો છે. જ્ઞાનનો આધાર જ્ઞાન લે તેને જ્ઞાન દૂર કર્યો છે. એ જ્ઞાનનો ગુણ, એ જ્ઞાનનો ધર્મ, એ જ્ઞાનની સાથે કાર્ય પ્રગતિ એને તેને જ્ઞાન દૂર કર્યો છે. એ જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત ક્ષમ તેમની આધાર કરે. ઘણા ગુરુદેવ ને સાંભળ્યા, ઘણા ગુરુદેવ નો પરિચય કર્યો, પછી યોગ્યતાથી તો પહેલો જરા પસંદ સમજાવવા કર્યો છે. રાતે અનુભવ કરે છે એટલું જોર
આવી
પકડ્યું. પસંદ માં સ્વભાવ પકડી લીધો. કેવી રીતે કામ કર્યું છે આ વિચારણીય વિષય છે. અનુક્ષુજીને આ વિચાર યોગ્ય વિષય છે. જે ઘણા સમયથી અભ્યાસ કરે છે, ઘણા સમયથી વાંચે સાંભળે છે કે જ્ઞાનને રાગ જુદા છે, જ્ઞાનને રાગ જુદા છે, બરાબર વાત સાચી છે. અમે ક્યાં ના પાડીએ કે ના નથી પાડતો, કામ કેમ થતું નથી, એની કોઈ ખોજ કરી, એની કોઈ શોધ કરી, એની કરવાનું કે કેમ નથી કામ થતું, એ વગર કામ કેવી રીતે કરવાનું. તો એટલી જો કાળજી નહીં લેવામાં આવે, એની શોધ કરવાની કાળજી નહીં લેવામાં આવે, તો આ તો યાદ છે ધબકી કામ થઈને સ્વાધ્યાય થઈ જશે. મિકેનિકલ સિસ્ટમ આ થઈને ઉદાસી દર્થને લઈને સાંભળ્યા કરો. કામ કેમ થતું નથી એની શોધ તો એને ચાલતી
રહીએ.
ક્યાં ખામી રહી ગઈ, કેમ ખામી રહી ગઈ, ક્યાં પરિણામ પહોંચે છે, ક્યાં થાય છે. જાગૃત થઈ જાય તો એને તરત ખબર પડે કે ક્યાં કેટલો રસ પડે છે, ક્યાં કેટલો રસ પડે છે, ક્યાં ઉદયમાં કેટલો રસ પડે છે, કેવા ઉદયમાં કેટલો રસ પડે છે. તરત એને જણાય. નામ તો પોતે જ દૂર છે, પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. ન જણાય પ્રશ્ન રહેતો અને જણાય ત્યાં રસભંગ થયા જ્ઞાન બે કામની સાથે થાય છે. જાણે અને જ્યારે જાણે ત્યારે એનો રસભંગ થતો થયા વિના આજે
ના થાય તો એ
જાણેલો નહીં, બરોબર જાણે ત્યારે શું જાણ્યું છે. આ તો શું છે, સ્વભાવનો પ્રશ્ન છે. જાણે એટલે થાય, થાયને અને રસ્તુ તેને તૂટે ન તૂટે વસ્તાને છે, કારણ બનતું નથી.
હવે
પછી વ્રત તો એ પ્રશ્નગ્રસ્તાને છે, તર્કગ્રસ્તાને છે, બનતું નથી. પછી ક્યાં સવાલ છે? ગ્રહ રાખી ગુરુ ન થાય તો
આ
તો તો ગ્રહ રાખ્યો નથી અને ત્યાં તો ગમે તેમ થાય, અહીં તો થાય એમ નથી. એ વાત શું એટલું બધું આ સ્વભાવ નો વિષય બહુ નક્કર છે.
યોગ્યતા માટે શું કરવું, યોગ્યતા માટે શું
કરવું? યોગ્યતા માટે તો ભાવના મુખ્ય કામ કરે છે.
ભાવના
બરોબર પ્રાપ્તિની જે ભાવના છે એ યોગ્યતા માટે કામ કરે છે. યોગ્યતા માટે એક સત્પુરુષનું વિનય વિશેષ કામ કરે છે. એ છે વિભિન્ન દિન પર યોગ્યતા માટે ક્યાંય પણ સુખ બુદ્ધિ ન થાય,
પરમાત્મા બુદ્ધિ ન થાય,
ક્યાંય પણ સુખ બુદ્ધિ ન થાય, એ જે પ્રકારની સાવધાની છે એ પણ કામ કરે છે. યોગ્યતા માટે તત્વ અભ્યાસથી સ્વરૂપ ભાવથી નિર્ણય કરવો એ પણ કામ કરે છે. અલૌકિક સુખની આવતો પણ સુખી છે સંતોષ પ્રત્યેના ગુરુની નિયમતા તો ઓછા પણ હોય તો અગ્નિ પણ ઓછા પણ એમાં અને પદાર્થનો અનિર્ણય એ મનુષ્યને યોગ્યતામાં પ્રતિબંધક કારણો છે આપણને બોલી ઘણું માર્ગદર્શન આવ્યું બસો ચોપનમાં ઘણું માર્ગદર્શન આવ્યું આપણને વાત પૂરતી છે આપણને ફેરાણ આવે અને છતાં આ પૂજ બે છે તો એકના લઈ લીધું એમની પાસે તો ઘણા વ્રતો ઉંમરના થઈ ગયા હોય એવા માજી દોષિતમાં બધા આવતા એમને કાંઈ બહુ હંગાય નહીં એમને કાંઈ બહુ યાદ રહે નહીં હવે આંખો બહુ કામ કરે નહીં કે બહુ ઊંચાય નહીં કાંઈ બહુ કામ કરે નહીં કે પૂરું હંભરાય નહીં અમારે શું કરવું શું રડે કે આમ આમ જિંદગી પૂરી કરી હવે જિંદગીના આરે આવીને બેઠા અમારે શું કરવું ભાવના વધારી સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના છે એ ભાવના વધારે યોગ્યતા કહેવાની બહુ સંક્ષેપની અંદર વાત કરી છે પોતાના અનુભવ કે જેની ભાવના હોય છે એ ભાવના કદી નિષ્ફળ જતી નથી એ કહેલી આ વાત છે સૌ બ્રહ્માંડ ફરે તો ફરે પણ ભાવના નિષ્ફળ જતી નથી ભાવના છે બહુ મોટી વાત છે યોગ્યતા માટે એ પણ એમને વાત કરી છે
શતાબ્દી મહોત્સવના અનુસંધાનમાં આપણે હવે 19મા વર્ષમાં